હે પક્ષીરાજ, બધી જ કથા મેં તમને કહી સંભળાવી, જે કારણે આ કાગડાનું શરીર મળ્યું છે અને મને કેમ પ્રિય છે એ પણ તમને ખૂબ જ પ્રેમથી કહ્યું. બધી જ કથા મેં તમારી અગાડી સ્પષ્ટ કરી, કંઈ જ બાકી રાખ્યું નથી. આ કાગડાનું શરીર મને અત્યંત પ્રિય છે. હવે હું એને ક્યારે બદલવા માંગતો નથી. જેમ એક જ પરિસ્થિતિ ખૂબ ફાવી ગઈ હોય, ખૂબ ગમી ગઈ હોય, એને છોડવાનું મન ન થાય. ઘરડા માણસ હોય ને તો જોજો, જૂના મકાન ઘરમાં રહેતા હશે, દીકરાએ સરસ કમાઈને નવું ઘર બાંધ્યું હશે, તો પણ કહેશે કે ના ભાઈ, હવે જે ઘરમાં રહ્યા છે બસ છેલ્લા સુધી, છેલ્લા શ્વાસ સુધી એ ઘરમાં જ રહીશું. હવે એ ભલે તારું ઘર નવું છે, સરસ સુવિધાવાળું છે, પણ મારી આવવાની ઈચ્છા નથી. તાતે યહ તન મોહિ પ્રિય. કારણ, ઘણા સમયથી એમાં જે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે એ મને એમાં મળી છે. ભલે સગવડો તારી પાસે હશે નવા ઘરની અંદર, પણ મને અહીંયા આગળ બધી જ અનુકૂળતા છે અને આ શરીરમાં મને ઘણું બધું મળ્યું છે, એટલા માટે મને છોડવામાં એમ. જેમ ઘરની શાંતિ, ઘરડું માણસ હેવાઈ ગયું હોય એમ કાગ ઋષિ ગરુડજીને કહે છે, ગરુડ, આ કાગડાના શરીરમાં ભગવાનની ભક્તિ મળી છે અને હું હેવાઈ ગયો છું, મને કોઈ જાતની અગવડ, દુઃખ કે કોઈ પણ જાતની મને અશાંતિ જેવું લાગતું જ નથી, એટલા માટે આ કાગ શરીર મને અત્યંત પ્રિય છે. બસ હવે ભગવાનના ચરણોમાં મને પ્રેમ થયો છે અને પ્રેમને કારણે બસ ભગવાનના દર્શન મને અહીંયા આની અંદર પ્રાપ્ત થયા છે. જે કંઈ મારા મનની અંદર, મારા જીવનની અંદર દ્વિધાઓ હતી, અસમંજસતાઓ હતી, એ બધી જ અસમંજસતા, દ્વિધાઓ અને સંદેહ અહીંયા આગાડી ભગવાનની કૃપાથી એ દૂર થઈ ગયા છે. અને આમ જે કંઈ રહસ્ય હતું એ બધું જ અહીંયા આગાડી મેં તમને કહી સંભળાવ્યું. રામ ભગતી મહિમા અતિ ભારી, ભગવાનને કથાનો મહિમા, એનું માતમ ખૂબ. અને જ્યારે જ્યારે કથાના મહાત્મને સાંભળીએ ત્યારે જ કથા ઉપર રુચિ. એટલે કાગભૂષણજીએ ગરુડજીને કહ્યું કે રામ ભગતી મહિમા અતિ ભારી, ભગવાનની કથાનો મહિમા, એનું માતમ વિશેષ પ્રકારનું. ભાગવત કથામાં જોજો, પહેલી મહાત્માની કથા થાય, માનસની અંદર પણ જોજો, શરૂઆતની અંદર માતમ બતાવવામાં આવ્યું છે. જે એ માનસ, જે આ સરોવરની અંદર નાવાય છે તો હશે એને આટલા પ્રકારના ફળ પ્રાપ્ત. જુઓ, પાર્વતીજીને મળ્યું, ભરદ્વાજ અને યાજ્ઞવલ્કને પ્રાપ્ત થયું. આમ દરેક જગ્યાએ કહ્યું કે આ ભક્તિનો મહિમા આ છે. અને ત્યાં આગળ ભક્તિમાં સુખ શાંતિ મળે છે, મનને શાંતિ મળે છે ભગવાનના સ્મરણમાં, અને એટલા માટે આ શરીર મને પ્રિય છે. અને હું કાગ જેવો કાગ પણ અહીંયા આગળ તરી ગયો છું, એનો મને સંતોષ ને આનંદ છે. આ શરીરમાં મને ખૂબ જ સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે, એટલા માટે મને પ્રિય છે. આ છે ભગવાનની કથાનો મહિમા, અત્યંત વિશદ છે, આશ્ચર્યજનક છે. અને આ રીતે શરીરની અંદર મને ઘણી બધી ભક્તિ અને ભગવાનનો પ્રેમ મળ્યો છે, એટલે એમાં મને વધારે પ્રેમ છે. નિજ પ્રભુ દર્શન પાયો, બસ આ શરીર વડે મને ભગવાનના દર્શન થયા છે, જેનાથી આપણને લાભ થતો હોય, જેના વડે આપણને કંઈક વિશિષ્ટ મળ્યું હોય કે મેળવવા નાહીએ, તો એના પ્રત્યે આપણને લગાવ વધારે હોય, એના પ્રત્યે આસક્તિ ખૂબ હોય કે મારી આ દુકાનથી ખૂબ કમાયો છું, સુખી થયો છું, મારા ધંધાની અંદર મને શાંતિ મળે, તો એવી રીતે એટલા માટે કહ્યું કે નિજ પ્રભુ દર્શન પાયો. મારી આ કાગરૂપી શરીરની દુકાનમાં મને ઘણો બધો લાભ થયો છે, મને ભગવાનના નામનો વેપાર મારો ખૂબ સરસ થયો છે, અને એટલે ભગવાનના દર્શન મળ્યા, મને મારા જીવનનું જે સાર્થક્ય, અને જેને કહે મનખો મારો પાર ઉતરી ગયો, તો એ રીતે કહ્યું નિજ પ્રભુ દર્શન પાયો. જુઓ તો ખરા, ગયે સકલ સંદેહ, દેખવ ભજન પ્રતાપ, આ ભજનનો પ્રતાપ છે, અને જુઓ તો ખરા, એક પણ સંદેહ, એક પણ સંશય મારા મનમાં આવે રહ્યો નથી. માણસનું જીવન છે અનેક પ્રકારના તર્ક વિતર્ક અને સંશયોથી ભરેલું હોય છે, આમ કરશે, આમ કહેશે, આનું શું થશે, પછી શું કરીશું, આમ અનેક સંદેહ. આ માણસ છે પણ એમાં વિશ્વાસ મૂકીશ, ને પછીથી શંકા, માણસના જીવનમાં શંકા વણાઈ ગયેલી છે, ડગલે ને પગલે એની સાથે ગયું, અને એટલા માટે માણસ એટલો બધો અશાંત ને દુઃખી થતો હોય છે, વાત નથી, પણ અહીંયા આગળ દુઃખી થવાનું કારણ જ નાશ થઈ ગયું, કે હવે દુઃખ સંશય રહ્યો જ નહીં, ત્યાં પછી અશાંતિ ને ક્લેશ દુઃખ ક્યાં આવવાનું. ભગવાનના ભજનને કારણે હવે કોઈ પણ જાતની આશંકા સંદેહ રહ્યો ને, મારા જીવનને ખૂબ શાંતિ મળી ગઈ. માણસને કોઈકની પાસે કંઈક ઈચ્છા ને આશા હોય તો એની અંદર, એના મનની અંદર અનેક પ્રકારના તોફાનો ઉઠે, અનેક પ્રકારના પાગલપણ, એનામાં ગાંડપણ ઉઠે, પણ કોઈ પણ જાતની એનામાં શંકા જ ન રાખે, સંદેહ જ ન રાખે, એની પાછળ કોઈ પણ આશા જ ન રાખે, પછી તો કહે છે ગયે સકલ સંદેહ. જે દુઃખનું કારણ માણસના જીવન મનમાં થતા સંકલ્પ વિકલ્પ તર્ક કુતર્ક અને સંદેહ, બસ એ જતા રહ્યા. હવે મારે કોની જોડે સંબંધ બગાડવાનો, કોની જોડે મારે કયા પ્રકારનો વ્યવહાર રાખવો. ગયે સકલ સંદેહ, બસ મેં મારું, મારી જે હઠ હતી એ મેં પકડી રાખી, એને છોડી જ નહીં. ભગતિ પક્ષ હઠ કરી રહ્યો, મેં જબરજસ્તીથી મારો સગુણ ઉપાસનાનો સ્વભાવ મેં પકડી રાખ્યો, એને છોડ્યો જ
નહીં.
અને એને કારણે આવડા મોટા ઋષિ તપસ્વીએ મને શ્રાપ આપી દીધો. મેં હઠ કરી, અતિશય હઠ કરી, અને એના પરિણામરૂપ આવા શાંત તપસ્વી, સંયમી, સાત્વિક છતાંય એ ઋષિએ મને શ્રાપ આપી દીધો. મારી હઠ કેવી હશે, એ હઠ કેવી હશે. અતિ સંઘર્ષણ જ્યાં કહ હોય અનલ પ્રગટ ચંદન તે હોય. ચંદન હંમેશા શીતળતા આપવા વાળું હોય, અને શીતળતા માટે જ ચંદનનો લેપ કરવામાં આવે. ભગવાન બદ્રીનાથ નર નારાયણ સ્વરૂપ સ્વયં હિમાલયમાં તપ કરી રહ્યા છે, કેમ કે ત્યાં આગળ ઠંડક છે હિમાલયમાં, છતાંય તપની ગરમી એટલી બધી છે, ઉષ્ણતા, કે ત્યાં આગળ રોજે ભર શિયાળામાં આપણે ત્યાં આગળ કેટલા ગરમ કપડાં ઓઢતા પહેરતા હોઈએ, પણ ભગવાનને એટલો બધો તાપ છે શરીરમાં તપનો, કે આખા શરીર ઉપર ચંદનનો લેપ રોજ કરવામાં આવે, આખા વદન ઉપર, વિગ્રહ ઉપર ચંદનનો લેપ કરે છે, માથેથી પક્ષ. તો એ તપ કેવું હશે કે એને શાંત કરવા માટે ચંદનનો ઉપયોગ, તે ચંદન આટલું શીતળ છે તો સંઘર્ષ કેવા થયા હશે કે એમાંથી આગ ભડકે, એવો સરસ પ્રશ્ન લાવીને એક ચિંતન મૂકી દીધું કે ચંદનમાંથી આગ નીકળે ત્યારે કેવું કેટલો સંઘર્ષ થયો હશે. ઘરમાં પિતા પુત્ર હોય, પતિ પત્ની હોય, શાંતિથી રહેતા હોય, પ્રેમની શીતળતા મળતી હોય, પણ જ્યાં સંઘર્ષ થાય અંદર પછી ભભૂકે દાવાનળની માફક પિતા પુત્રે કોર્ટે જાય અને પતિ પત્ની આવે તો કેવો કેવો સંઘર્ષ હોય, વૈચારિક કેવો દાવાનળ ભડકતો હશે કે બસ હવે પતી ગયું નહીં. અહીંયા ભગતી પક્ષ હઠ કરી રહ્યો, મેં ભક્તિનો મારો પક્ષ, મારો સગુણનો પક્ષ જબરદસ્ત ખૂબ હઠ કરીને પકડી જ રાખ્યો. દુરાગ્રહ હઠી બનીને આવા શાંત એવા મહાન ઋષિએ મને શાપ આપી દીધો, અને છતાં એ સંઘર્ષમાંથી મારી હઠઈ જબરદસ્ત હતી અને તપસ્વી ઋષિનો આવેશ પણ એવો જ હતો, પણ એમાંથી સંઘર્ષ થયો. આમ સંઘર્ષમાંથી અગ્નિ પેદા થાય, પણ અહીંયા સગુણ ને નિર્ગુણના સંઘર્ષની અંદર એકવાર તો અગ્નિ ઉત્પન્ન થયો, ક્રોધ આવ્યો, શાપ પણ આપી દીધા, પણ કે છે મુનિ દુર્લભ બરફાય. જુઓ તો ખરા, ક્યારેક બની શકે નિભાડો આખો સળગાવી દેવામાં આવે, ધગ 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 થતો હોય પણ અંદરથી માટલા પછી મજા ના નીકળે, સરસ. એમ ક્યારેક સંઘર્ષમાંથી એ અગ્નિમાંથી કંઈક પરિણામ પણ આવતું હોય, જેમ અગ્નિમાં પકવવામાં આવેલી રસોઈ પછી અગ્નિ અગ્નિ ઉપરથી ઉતારી લઈએ એટલે સ્વાદિષ્ટ લાગે, શક્તિ શક્તિ આપનાર લાગે. તો સંઘર્ષમાંથી કંઈક પરિણામ મળતું હોય છે એ આ બતાવ્યું. શું કહ્યું? મુનિ દુર્લભ બરફાય. ઋષિઓ ઋષિઓને પણ દુર્લભ, એમાં વરદાનો વરદાન મને મળ્યા, આશીર્વાદ મળ્યા. દેખાવું ભજન, જુઓ તો ખરા ભજનનો મહિમા કેટલો મોટો છે. ભજનની શક્તિ નામ સ્મરણની અંદર ભગવાનનું જે જપ કરીએ, કથા સાંભળીએ, એનો જપ તપ પાઠ પારાયણ કરીએ, એનો કેટલો મોટો કેટલી કેટલો મોટી શક્તિ છે, કેટલું બળ છે કે ભગવાનના ભજનથી એકવાર તો ઉજ્જૈનના મહાકાલની અંદર દંભથી, અહંકારથી, આડંબરથી ભજન કર્યું, ગમે તેમ દંભથી કે આડંબરથી પણ ભજન તો કરે છે. એકવાર દાદાજીની સાથે, કૃષ્ણકર દાદાજી સાથે બેસવાનું થયું, લોકોએ પ્રશ્ન કર્યો, મહારાજ શાસ્ત્રીજી આપણા માળા લઈને એમને ફેરવા બેસે, ક્યાંક ઊંઘતા હોય, ક્યાંક ઝોકા ખાતા હોય, ક્યાંક બાર મન ભટકતું હોય, એ માળાથી શું થવાનું? આવો પ્રશ્ન કર્યો. એટલે કહે છે કે ભાઈલા, તું નથી જ હાથમાં માળા પકડતો, એના કરતા એ પકડે છે એટલું તો સારું. એ હાથમાં પકડીને બીજા ખોટા કામ તો નથી કરતા ને, પણ તમે તો હાથમાં માળા પકડ્યા વગર તમારા હાથથી તમે કેટલા ખોટા કામ કરો, ખરાબ કામ કરો. ભલે એનું એનું મન ધ્યાન જપ ગમે તે હશે કે નહીં હોય, પણ માળા પકડીને તો બેઠો. દેખાવ ભજન પ્રતાપ, ભજનનો પ્રતાપ પ્રાપ્ત થવાનો છે. ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. ભાવથી કે કભાવથી ભગવાનનું ભજન કરશો તો મંગલ તો થવાનું જ છે. એકવાર એ મનથી ખોટું કામ તો નહીં થાય, એનાથી તો બચી જવાશે. ગોળ હોય, ગોળ ઘરની અંદર અજવાળું કરીને, દીવો કરીને, બત્તી કરીને ખાવ, અને પછી અંધારું થઈ જાય, બત્તી ઓલવાઈ જાય, અને ફરીથી ગોળ કાઢીને એમાંથી બટકું ભરો જોઈએ, કડવો લાગશે ખરો. તો ગોળને અંધારામાં ખાવ કે અજવાળામાં ખાવ, એ ગર્યો લાગવાનો જ છે. તો ભગવાનનું ભજન ભાવથી કરો કે કુભાવથી કરો, પણ એ મનને શાંતિ આપવાની છે, એ આપણને હંમેશા આપણું મંગલ કરવાનું. દેખાવ ભજન પ્રતાપ, આ ભજનનો મહિમા તો જુઓ. જેણે જેણે દંભથી ભજન કર્યું હોય કે એનાથી પણ ભગવાને એને મોટાઈ તો આપી. બહુ સરસ વાતો આવે છે પંચતંત્રની, બીજી વાતો છે એની અંદર. તો એમાં પણ બતાવ્યું કે ભલે એને દંભથી જે કંઈ કર્યું પણ આખરે ભગવાનને આવવું પડ્યું એના બદલામાં. તો ભજનનો પ્રતાપ મહાન છે, અને એ મહાન પ્રતાપને કારણે, ભજનને કારણે મુનિ ઋષિ મુનિઓને જે ન મળે એવા દુર્લભ વરદાન આશીર્વાદ મને પ્રાપ્ત થયા આ ભજનની જ શક્તિ છે.